તારીખ 2/1/1992 મુમુક્ષુતાની નિર્મળતાના વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સોનગઢમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 46.
બીજું કે વર્તમાન મુમુક્ષુતાની સ્થિતિમાં મુમુક્ષુતાની નિર્મળતા કેવી રીતે થાય. મુમુક્ષુતા આવી છે જે કોઈ અંશે આવી છે, એમાં જેટલી નિર્મળતા થાય એટલું જ સ્વરૂપ લક્ષ્ય થવાનું કારણ બને છે. બે મુદ્દા લઈએ છીએ. એક મુદ્દો છે 330 પત્રમાં કોઈ પણ પ્રકારની આકુલતા વિના લખે છે. પત્ર 330 પત્ર છે. આ બંને મુદ્દા મુમુક્ષુજી માટે મહત્વપૂર્ણ છે. અનેક વાર ગ્રંથ વાંચવાની ચિંતા નહીં, પહેલું વચન એમનું એ છે. અનેક વાર ગ્રંથ વાંચવાની ચિંતા નહીં. શું કહ્યું છે એમને કે સામાન્ય રીતે જે શાસ્ત્ર સ્વાધ્યાયને આપણા સમાજની અંદર અથવા મુમુક્ષુ જીવનમાં જે વૃત્તિ છે, તો જેટલો સમય બને એટલો આપણે વધુમાં વધુ શાસ્ત્ર સ્વાધ્યાય વાંચવા માટે અભિપ્રાય રહીએ છે. હવે જે નથી વાંચતા એને વાંચવા માટે તો એ વાત યોગ્ય છે. જુદા જુદા સ્ટેજના મુમુક્ષુઓ છે કે કેટલાક મુમુક્ષુઓ વાંચતા જ નથી, અને કાંઈક સાંભળ્યું હોય અને થોડુંક વાંચ્યું હોય તો પણ સંતુષ્ટ થયા હોય કે આપણને ખબર છે, આપણે જાણીએ છીએ. તો જે વાંચતા નથી એને તો વાંચવા માટે અનુરોધ જ્ઞાનીઓ કરે છે, પણ સામાન્યપણે જે નોર્મલી વાંચવું જોઈએ એટલું વાંચી શકતા હોય, એટલો અવકાશ હોય, એને વાંચવાની વૃત્તિ અભિપ્રાય પણ થઈ ગયો હોય કે આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો જોઈએ, હંમેશા બને એટલો વધુ કરવો જોઈએ, એવા અભિપ્રાયથી એ જ્યારે વારંવાર પોતે શાસ્ત્ર વાંચતા હોય એવા જીવને એક વિશેષ વાત કરે છે કૃપાળુદેવ. કયા જીવને કરે છે આ? એક દરેક બાબતમાં એ તો ખાસ સમજવું કે કઈ વાત કેવા પ્રકારના જીવ માટે છે. બધી જ વાત એક પ્રકારના જીવ માટે નથી. પોતે પણ એક પ્રકારનો જીવ છે, એક યોગ્યતાનો જીવ છે, તો બધી જ વાત પોતાને પણ લાગુ નથી પડતી. તમે એક વાત પણ બધાને લાગુ નથી પડતી. એટલે અનેક વાર ગ્રંથ વાંચવાની ચિંતાને પણ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ, એટલે જે કાંઈ આપણે વાંચતા હોઈએ અથવા વાંચ્યું હોય તેનું અનુપ્રેક્ષણ, અનુપ્રેક્ષણ એટલે વારંવાર એના ઊંડાણમાં જવું અથવા વારંવાર એ રૂચવું ને ભાવવું, શું એ દીર્ઘકાળ સુધી રહ્યા કરે. મને ભલે તમે વાંચ્યું હોય, એક જ પેરેગ્રાફ વાંચ્યું હોય કે એવી 2-4 લીટી જ વાંચી લીધી હોય કે જેની અસર તમને ઘણી રહ્યા કરે, આ પ્રકારે શાસ્ત્ર સ્વાધ્યાય થવો ઘટે છે. એમ કરવું યોગ્ય છે. કેવી સરસ માર્ગદર્શનની ગાઈડલાઈન છે. કે જેટલું કાંઈ વાંચ્યું હોય, વિચાર્યું હોય એનું દીર્ઘકાળ સુધી અનુપ્રેક્ષણ રહ્યા કરે. આમ તો અનુપ્રેક્ષણનો રૂઢિ અર્થ એવો છે કે વારંવાર ભાવવું. તો વારંવાર ક્યારે ભાવનામાં આવે અથવા ભવાઈ જાય કે એનો રસ ને રુચિ હોય તો. આ એક અર્થ તો સીધો બેસે પણ છે. પણ અનુપ્રેક્ષણનો વ્યુત્પત્તિ અર્થ લઈએ તો જે કાંઈ વાંચ્યું છે તેને અનુસરીને પ્રેક્ષણ કરવું એટલે અવલોકન કરવું, તો ઓબ્ઝર્વ શાસ્ત્ર સ્વાધ્યાય કરવાની પદ્ધતિ કહી. કોઈ પણ પ્રકારની આકુલતા વિના એટલે શાંત ચિત્તથી, એટલા માટે તો સ્વાધ્યાયમાં એ પદ્ધતિ પણ છે કે પ્રથમ આપણે સ્મરણ કરીએ છીએ, સ્વરૂપ સ્મરણ કરીએ છીએ, પંચ પરમેશ્વરનું સ્મરણ કરીએ છીએ, પછી શાસ્ત્ર સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. મંગલાચરણ કરીએ છીએ, એનું કારણ એ છે કે ઉપયોગની અંદર કોઈ ચંચળતા કે અશાંતિનું કારણ ચાલતું હોય તો એના ઉપર બ્રેક લાગી જાય. કોઈ પણ બુદ્ધિની વિભિચારી કે એ ક્યાં દૂર દર્દીને માટે છે, એ જે અંતર્મુખ થતો નથી. ઘણું શાસ્ત્ર અધ્યયન કરવા છતાં પણ અંતર્મુખ થતો નથી, એને એમ કહે છે કે પરસન્મુખતામાં કાંઈ સાધ્ય નહીં થાય. સ્વસન્મુખ થયે જ સાધના છે, એ સિવાય સાધના જ નથી, એમ કરીને ઠપકો આપવો છે. ત્યાં અનુપ્રેક્ષણ કરે છે અને અંતર્મુખ કરાવે છે, એટલે અંતર્મુખ કરાવે છે. પછી આગળનું સ્ટેજ છે, કોઈ પણ પ્રકારની આકુલતા વિના વૈરાગ્ય ભાવના એટલે નિરસ પરિણામથી. મિતરાગ ભાવે એટલે રાગ દ્વેષના અભાવરૂપ ભાવે, અને જ્ઞાની વિશે પરમ ભક્તિ ભાવે. સત્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો યોગ્ય છે. સત્શાસ્ત્રનો પરિચય કરવામાં આવે કે સત્સંગનો પરિચય કરવામાં આવે ત્યારે બીજી આકુલતા છોડીને વિશેષ ઉદય ભાવોની નિરસ્તાપૂર્વક અને વિતરાગ ભાવે, એટલે એકદમ મારે શુદ્ધ થવું છે, વિતરાગ થવું છે એટલે શુદ્ધ થવું છે એવા હેતુને મુખ્ય કરીને, એવું લક્ષ્ય મુખ્ય કરીને, અને જ્ઞાની વિશે પરમ ભક્તિ ભાવે. સત્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો યોગ્ય છે. આ રીતે પાંચ લીટીમાં એમને શાસ્ત્ર સ્વાધ્યાય કઈ પદ્ધતિથી કરવો એની સૂચના આપી છે, અથવા માર્ગદર્શન આપ્યું છે. બીજો વિષય આપણે જે વિચારવો છે એ મુમુક્ષુતાની નિર્મળતા માટે છે. શ્રવણ એટલે સત્સંગ છે, એટલે એમણે સત્શાસ્ત્ર અને સત્સંગ બે શબ્દ જે જોડ્યા છે એમાં શ્રવણ પણ આવી જાય છે, ચર્ચા પણ આવી જાય છે, અને વાંચન પણ આવી જાય છે. ત્રણેયને સત્શાસ્ત્ર, સત્શાસ્ત્ર અને સત્સંગમાં આ બધી વાતો આવી જાય છે, અથવા સ્વાધ્યાયના જેટલા અંગ છે એ બધા આવી જાય છે. વાંચના, પૃચ્છના, શ્રવણ બધા આવી જાય છે. પછી મુમુક્ષુતાને નિર્મળતા થવા અર્થે સહજપણે મુમુક્ષુતા નિર્મળ થાય કે આરંભ અને પરિગ્રહનું જેમ જેમ મોહ મટે છે જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. એવું સરસ વાત કરે છે, કેમ કે મુમુક્ષુ છે એ ગ્રહસ્થ દશામાં છે, તો આરંભ અને પરિગ્રહ ઉપરનો પોતાનો જે મોહ છે છું. મોની અંદર ખાસ કરીને ગમવાપણો છે. મોહ એટલે શું? કે જે ગમે છે, જે કાંઈ પ્રાપ્ત સંયોગ છે તે પૂર્વકર્મ અનુસાર છે, બીજું કોઈ કારણ વિચારવા યોગ્ય નથી. જે કાંઈ પૂર્વકર્મનો ઉદય છે તદ અનુસાર સંયોગ છે બહારમાં. પણ એ જે ગમે છે એમાં આત્મા ગમતો નથી, સીધી વાત આ છે. એ જે પૂતગળોની પર્યાય ગમે છે એનો સીધો અર્થ એ છે કે આત્મા ગમતો નથી, અથવા તો એના ઉપરનો મોહ ક્યાંથી છૂટવા નહીં દે. એટલે એક સતત અભ્યાસ કરવા જેવો છે કે માત્ર જ્ઞાતા છે, જે કાંઈ પદાર્થો જ્ઞાનમાં આવે છે એનો માત્ર જ્ઞાતા છે. જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, કે પોતાપણનો રસ મંદ પરિણામને પામે છે, એટલે એ પણ વારંવાર વિચારવા જેવું છે કે જે માત્ર જ્ઞેય છે એમાં આ મારું એમ કેમ દેખાય છે, એમ કેમ જ્ઞાન જોવે છે, વિચારે છે એમ નહીં. કેમ કે એ પ્રેક્ટિકલ છે, ઉલટો વિપરીત પ્રયોગ ચાલુ છે એના ઉપર જ્ઞાન વોચ થઈ જવો જોઈએ. એક વખત તો ચોકીદાર બની જવું જોઈએ, ગમે તે ઘરમાં ઘૂસી જાય એ ના ચાલે. અને આપણે બેઠા હોઈને કોઈ ઘૂસી જાય તો નામસે છે કેમ? આ વિચારમાં તો હું એને વિચારું છું કે કોઈ પોતા મારું નથી તો લાગે છે કે વિચાર અને લાગવા વચ્ચે આમ કેમ છે, ફેર આ ફેર આમ કેમ છે? વિચારનું બળવાન પણ નથી તે લાગે છે, શું છે આ, કેમ આમ થાય છે? તરફ જોર કરો, તાકાત બોલ છે આત્મામાં. સેજ બી એ બાજુ તમે જોર કરો એટલે અંદરથી રિસ્પોન્સ આવશે, શક્તિ અંદરથી કામ આપશે. અને એ પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. પ્રેક્ટિસ કરવાની છે એમાં તો કઈ સવાલ નથી, કેમ કે એ જ અવરોધ છે. ઓબ્સ્ટેકલને દૂર કર્યા વિના કાંઈ આગળ જવાય એ તો સંભવિત નથી. અને રસમંદ થતાં નિર્મળતા આવશે. તો જો જ્ઞાનની અંદર તો ઊંડાણ એટલે એનું જ્ઞાન સ્વભાવ. જ્ઞાન પર્યાયમાં જે જ્ઞાન સ્વભાવ છે એનું ઊંડાણ અથાગ છે. જેવો ઓળખાણ થશે એટલે એનું ઊંડાણ હાથ આવી જશે. આમ આમ વૃત્તિથી જોવા જતા નહીં હાથ આવે. શું એટલે? એમાં તો માત્ર એટલી જ પ્રેક્ટિસ કરવાની છે કે ઓલો રસ પણ ક્યારે મંદ પડે છે? કે માત્ર જ્ઞાતા છું એમ લેતા. નહીતર તો જો માત્ર જ્ઞાતા નથી રહેતો તો આ ચીજ મારી છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે એમ પોતાપણાનો અભિમાન. એટલે અહીંયા ઓલો અભિમાન નહીં, ઓલો માનરૂપ અભિમાન નહીં, અહંપણા રૂપ, હા એકત્વ બુદ્ધિરૂપ એને અહીંયા અભિમાન કહેવું છે. અહંપણું થાય છે, પોતાપણું થાય છે. શું એને અહીંયા અભિમાન કહેવાય. રસ મંદ પડે અને ખરેખર તો શું છે કે જ્ઞાન તો માત્ર જાણે જ છે, ન તો જ્ઞાન ત્યાં જાય છે ન તો જ્ઞાનમાં એ આવે છે. એટલે પોતાપણું થાય પણ કેવી રીતે? જો બે મળતા હોય તો પોતાપણું થાય, મળવાનું તો બનતું નથી. એક દ્રવ્યથી બીજા દ્રવ્યનું મળવું કદી સંભવિત નથી. એટલે બધા દ્રવ્યો બહાર જ લોટે છે, જે અજાયું છે. બધા દ્રવ્યો તો આજનું વ્યાખ્યાન તો વ્યાખ્યાન સાંભળતા સાંભળતા ભેદ જ્ઞાન થાય એવું હતું. બધા બહાર જ લોટે છે. ભલે એ જ્ઞાન તો એક એવો નિર્મળતાનો પિંડ છે, સ્વચ્છતાનો પિંડ છે, કે એની અંદર સાંભળવું કે અનેક પ્રકારના જ્ઞેયોનું જ્ઞાન થઈ જાય છે. પેલા જ્ઞેયો હોવાથી, એટલે જાણવા યોગ્ય હોવાથી, અને આ જાણવા યોગ્ય હોવાથી ફક્ત એનું પ્રતિબિંબ આવે છે, જાણવું થાય છે, પણ બધું બહાર ને બહાર જ લોટે છે. જાણવું પણ એમ જ થાય છે કે બધું બહાર લોટે છે. ગુજરાતી શબ્દોમાં કે બિલ્લી હોય છે અને એક વનસ્પતિ ચોમાસામાં થાય છે અને લોટણ જડી ગયે છે, શું તો એ વનસ્પતિ છત્રી જેવું એનું ફૂલ થાય છે. છત્રીનો જેવો આકાર હોય ને, ખુલેલી છત્રી, અમ્બ્રેલા, એને બિલાડીના ટોપ કહેવાય છે, અને એક ભાષામાં એને લોટણ જડી પણ કહેવાય છે. શું તો બિલ્લી એને જોવે ને એટલે આમ થવા માંડે, એનું માથું આમ કરે, એ તો વનસ્પતિને જોઈને, ફૂલને જોઈને. શું ગંદકીમાં થાય છે, ઉકરડામાં થાય, બિલાડીનો ટોપ ખાસ કરીને ઉકાળા હોય ત્યાં કચરા કુડા નાખી દીધા ત્યાં એ બિલાડીનો ટોપ થાય છે. જો બિલ્લી ત્યાંથી પસાર થાય તો એ લોટવા માંડે. હવે એ વનસ્પતિએ આને શું કર્યું? કે કઈ કર્યું નથી, પણ એને જોવે ત્યાં લોટે છે. હવે એ જે વનસ્પતિ છે એની બહાર લોટે છે ને, 5-7-10 ફૂટ નું અંતર હોય તો બિલાડી જે લોટે છે બહાર ને બહાર જ લોટે છે. તું શું કરવા એની સામે લોટે છે? એ કે તારી લોટણ જડી થોડી છે, તું લોટણ જડી ની જેમ તું કેમ બિલ્લી બિલ્લી થઈ ગયો એમ કે છે. એ તો લોટણ જડી છે પણ તું કેમ બિલાડી થઈ ગયો એમ કે છે. કેટલાક જીવોનો એવો અભિપ્રાય થઈ ગયો છે અધ્યાત્મના વચનોને યથાર્થ નહીં સમજીને, કે જ્ઞાનમાં જ્ઞેયોને જાણવું થતા જ્ઞાન અશુદ્ધતાને પામે છે, માટે બંધ કરો આપણે એને. અધ્યાત્મના વિષયને, અંતર્મુખતાના સ્વજ્ઞ સ્વજ્ઞાન ના વિષયને નહીં સમજીને એ ઘણા એવી રીતે આવી ગયા છે કે પરનું જાણવું બંધ કરો, પરનું જાણવું બંધ કરો, પરનું જાણવું બંધ કરો. એ પછી એક બીજો નવો વિપર્યાસ ઉભો થઈ ગયો, કલ્પના ચડી ગયો. જે શું છે કે જ્ઞાન તો ખંડ ખંડ છે, ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતું, ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતું. પણ ત્યાં શું છે કે પરનું જાણવું લક્ષ્યપૂર્વક છે કે પરનું જાણવું લક્ષ્ય વિહીન છે? મુમુક્ષુને ક્યાં લાગે વળગે છે એ વાતને મુમુક્ષુની ભૂમિકામાં લાગે વળગે શું, આટલું વિચારવું છે આપણે. કેમ કે દરેક વાતમાં આપણે શું છે કે મને શું લાગે વળગે, એટલું દરેક બાબતમાં આપણે વિચારીએ છીએ તો એ જ ને કે મને કેટલું લાગે વળગે આમાં, એમ આ વાતને મુમુક્ષુને કેટલું લાગે વળગે કે મુમુક્ષુ પરને જાણ્યા વિના રહેવાનું નથી, એના જ્ઞાનમાં સ્વજ્ઞેય આવ્યું નથી ત્યાં સુધી પરજ્ઞેયનું જ્ઞાન થયા વિના રહેવાનું નથી. હવે એનું લક્ષ જે પર ઉપર છે ને, આ એક જ આપત્તિ છે એને. પહેલું, એને લક્ષ બદલવાની જરૂર છે. પરજ્ઞેયને જાણવું છોડવાની જરૂર નથી, એ મહેનત કરશે ને તો મૂન થઈ જશે એમ કહેવું છે ગુરુદેવને. એ રીતે મહેનત નહીં કરતો, તું લક્ષ ફેરવ પહેલા. હવે લક્ષ આત્માનું રહેતા પરનું જાણવું થાય તો તારું જ્ઞાન મેલું નહીં થાય, પર જણાવવા છતાં. હમણાં વચમાં તમે હતા કે નહીં મને ખબર નથી, પણ ઉપયોગ ને લક્ષ ની બે દિવસ બહુ ચર્ચા ચાલી બપોરે. એટલે શું છે કે ઉપયોગ એના ઉપર હોય ત્યારે પણ લક્ષ બીજે હોય શકે છે. તો જો તમારું લક્ષ આત્મા ઉપર બંધાયું, આત્મા લક્ષ માં રહ્યો, તો એ ઉપયોગ બેકાર જશે, બેકાર જશે. જેમ કે અત્યારે તમે, અત્યારે હું બોલું છું, તમે બધા સાંભળો છો, એમાં કોઈનું લક્ષ બીજે વ્યુગ ગયું તો એને સાંભળ્યું, એનો ઉપયોગ ન કામ જવાનો છે. એમ કહેશે કે હા બોલતા હતા પણ મારું લક્ષ નહોતું, તો ત્યાં ઉપયોગ લક્ષ બે બદલાઈ ગયું છે એને. અને કોઈ વાર લક્ષ બદલાઈ જાય છે તો એ ઉપયોગની અસર પછી નહીં આવે. એટલે એટલે ક્યાંથી ફેરફાર થાય છે, મૂળમાંથી ક્યાંથી ફેરફાર થાય છે. પહેલા ઉપયોગ બદલવાનો જે વિચાર છે ને, એ ક્રમ વિપર્યાસ છે. અક્રમે એ કામ કરવા માંગે છે, એ ક્રમ વિપર્યાસ છે. પહેલા લક્ષ બદલવાની જરૂર છે. અને એ કોઈ ન સમજે એટલે માટે જ્ઞાનીઓ એમ કીધું, પહેલા રુચિ બદલ, કેમ કે લક્ષ ને રુચિ ને વિના ભાવી સંબંધ છે. હા, પછી ઉપયોગ તારો બદલાશે. એના બદલે પહેલાથી મારે ઉપયોગમાં પરને જાણવું નથી, પરને જાણવું નથી, પરને જાણવું નથી એમ લેવા જશે ને, ભૂલો પડી જશે. એટલે આનો વિજ્ઞાન છે આ તો. અને એ વિજ્ઞાનને જો સમજવામાં આવે ને ગમે તેમ ચાલવામાં આવે તો એ કંઈથી કાર્ય સિદ્ધિ નથી, ઉલટાનું નુકસાન થાય છે. પદ્ધતિ છે, એ પદ્ધતિ ચાલુ એમ કેવું છે. અનાત્મ પરિસ્થિતિ જે કઈ ગમે છે, દ્રવ્ય કે ભાવે, બે રૂપે છે બરાબર. કોઈ પણ ભાવે હો, કોઈ પણ દ્રવ્ય હો, દ્રવ્ય કે ભાવે આત્મા સિવાય અનાત્મ ભાવ કે અનાત્મ દ્રવ્ય જે ગમવું છે એમાં આ આત્મા પોતાની જાતને ભેળવી દે છે એમ કહેવું છે. પોતાપણું થઈ જાય છે, એકત્વ થઈ જાય છે. પછી પોતાને જાતને ભેળવો એટલે આત્મહનુભવંતિ, એને સીધો આત્મઘાત કર્યો.
ત્યાં
બહુ સાદી ભાષામાં એમણે વાત કરી છે. એક તરફી નથી કામ થતું. અને આ જ એનો પ્રોસેસ છે, રાઈટ પ્રોસેસ છે, આ જ એની પદ્ધતિ છે, બીજી કોઈ પદ્ધતિ જ નથી. કેમ કે અવલોકન કરનાર જ્ઞાન અને પોતાપણું, એને જે રાગાદીમાં પોતાપણું કર્યું છે એ ભિન્નરીને અવલોકાય છે, માટે પોતાપણ ઉઠાવવું પડે છે. ત્યાંથી રસ તૂટવાનું કારણ એ છે, જ્યાં પોતાપણું હોય ત્યાં રસ આવ્યા વગર રહે નહીં. રસ તૂટવાનું કારણ શું છે કે પોતાપણું અથવા જે દર્શનો છે એને અહીંયાથી ખેંચે છે. આ તો રીતસર દર્શનો મટાડવાની પ્રક્રિયા જ છે, પ્રેક્ટિકલ જ છે. બહુ મજાનો વિષય છે, એટલો બધો રસિક વિષય છે. એક તમે પ્રેક્ટિકલમાં આવો તો અહીંયાથી નવરાજ ન થાય. એક એક ઉદયમાં તમારો પ્રેક્ટિકલ ચાલુ થઈ જાય ઓટોમેટિક. પછી પછી તો તમે ટ્રેકમાં આવી ગયા, શું, અને પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ એટલે એક એક ઉદયમાં એ ચાલુ થઈ જશે. એટલો બધો રસિક વિષય છે કે એની એની જે નિર્મળતા આવે છે એ તો ચમત્કાર જ છે. જ્ઞાન પર એની જે નિર્મળતા આવે છે અને એક જે તાકાત આવે છે પરિણામોની અંદર, આ જેને લોકો કહે છે ને કે મનોબળથી માણસ 10 ઉપવાસ કરી શકે છે, એ કાંઈ નથી મનોબળ એની પાસે. આ પ્રેક્ટિસનું એક સ્ટેજ એ આવશે કે પોતે એ મહેસૂસ કરશે કે હવે મારા મનના પરિણામ ઉપર મારો કંટ્રોલ છે, ગમે તે આવી ન શકે. જેને શ્રીમદજી મનોજય કહે છે એક પત્રની અંદર, મનોજય કહે છે કે મનોજય પણ થાય છે, મમુક્ષુની ભૂમિકામાં મનોજય પણ થાય છે, પણ એ પ્રાણાયામ આદિથી કરવાની વાત નથી, એ અધ્યાત્મ રસ્તે કરવાની વાત છે, યોગ રસ્તે કરવાની વાત નથી. એનો પ્રયોગ બીજો છે, યોગનો નથી. તો જે અધ્યાત્મનો પ્રયોગ નથી જાણતા એ યોગનો પ્રયોગ કરે છે, કેમ કે એમાં અમુક મનની ચંચળતા ઘટીને થોડી સ્થિરતા આવે છે, એટલે એને થોડોક વિશ્વાસ આવી જાય છે કે ખરેખર મનોજય આમ કરી શકાશે. પણ એ પેલી છે ટેબ્લેટ એલોપેથીની, થોડીક અસર થાય, થોડીક અસર થાય પાછું એ નહીં થઈ જાય. શું કૃત્રિમ દવા છે, કહેવાનો મતલબ શું છે, કૃત્રિમ ઔષધ છે. બસ પૂર્વ શરતોમાં જે પ્રેક્ટિસ કરો, પૂર્વ શરતોમાં એક પેલી શરત છે પૂર્ણતાના લક્ષ્ય, એ વગર આ ટ્રેકમાં નહીં આવી શકે. આ પ્રયોગ ચડાશે નહીં, લાગશે તમને કે આ પ્રયોગ કરવા જેવો છે, એમ લાગશે ખરું, કરી નહીં શકો, ચાલશે નહીં તમારો. અને આ ફરિયાદ વ્યાપક છે. દેવચંદભાઈ, નગરેન્દ્રભાઈ પ્રયોગની વાત સાંભળીને થોડાક ઉત્સાહિત છે, કરવામાં જરાક જોડાય છે, પણ જ્યારે મળે છે ત્યારે એમ કહે છે ચાલતું નથી, ચાલતું નથી. કેમ કે ઉદય તો બીજા છે, વેપાર ધંધો કુટુંબ પરિવાર બધું તો પૂર્વકર્મને લઈને ફેરાઈને બેઠા છે, એ તો પ્રવૃત્તિમાં પાછા ઊભા છે. પ્રયોગ તો સરખી રીતે ચાલવો જોઈએ, સારી રીતે ચાલવો જોઈએ. નિવૃત્તિ વાળાને ન ચાલે, આ તો પ્રવૃત્તિવાળા છે, ક્યાંથી ચાલે? પણ જે નિવૃત્તિ લઈને બેસી ગયા હોય ને તો પ્રયોગ ન કરી શકે, જ્યાં સુધી ધ્યેયમાં બાંધતો હોય તો. ધ્યેય બાંધવાની અંદર જીવ પોતાને સમેટી લે છે કે મારા જીવનનો આ એક જ ગોલ છે અને હું એ બાજુ ચાલવા માંગુ છું. બીજી બાજુનો પરિણામમાં ખેંચાણ આવે કે સંયોગને કારણે ખેંચાણ આવે તો લડી લઈશું, મારે જવું છે એક જ જગ્યાએ, બીજી જગ્યાએ જવું નથી હવે. એટલે એ એ બહુ શક્તિ સાથે એ જે ધ્યેય બાંધો એમ કહે છે, એમાં એની શક્તિ છે. ધ્યેય બાંધવાના પણ એક બળ છે, એ બળવાન પણ એને પ્રયોગમાં સરળતા કરી દે છે, સુગમતા કરી દે છે. નહીંતર પ્રયોગ કરવો હોય તો નથી કરી શકાતો. પછી તો ભેદજ્ઞાન ઉપર સહેલાઈથી ચડાય છે અને સ્વરૂપ નિશ્ચય તો સામાન્ય વાત થઈ જાય છે. એની અંદર લક્ષ થવી, સ્વરૂપ લક્ષ થવી સામાન્ય વાત છે. સ્વરૂપ લક્ષ થવું જો સામાન્ય વાત છે તો અનુભવ થવો પણ સામાન્ય વાત છે, કેમ એ ઓટોમેટિક થાય છે પછી બધું. એટલે એટલો રસ્તો સુગમ અને સરળ છે. જે આવે છે દ્રષ્ટિ પ્રકાશનો કે અનુભવ હોવા નહીં હોવા મત દેખ, લાઈનની વાત છે. પછી જોતો નથી જીવ, જ્યાં લક્ષ થઈ ગયો અને પુરુષાર્થ ઉપડી ગયો ત્યાં અનુભવ થયો કે નથી થયો એ જોવાય ઉભો નથી રહેતો. પછી એ તો એટલો સ્પીડમાં આગળ વધતો જાય છે કે ક્યારે અનુભવ થશે કે થયો એનો વિકલ્પ એને નથી, પછી એ જોવા નહીં ઉભો રહીએ એને. કેમ કે એને પર્યાય અંગ જેટલું ગૌણ થઈ જાય છે. વસ્તુ લક્ષમાં આવતા પર્યાય વગર નહીં, પર્યાય અંગ એટલું બધું ગૌણ થઈ જાય છે કે અનુભવ થયો નહીં થયો એ દેખ જોવા રહેતો નથી. અને જોવા નહીં રહેતો હોવા છતાં એને જેટલી ખબર છે કે હું કેટલો આગળ વધી ગયો એટલી કોઈને ખબર નથી. શું બહુ સ્પીડમાં જે ગાડી ચલાવતો હોય એ જોવા નથી રહેતો કે કેટલું કપાણું, એ ધીરે નથી પાડતો ગાડીને કે કેટલો રસ્તો કાપ્યો, પણ એને બરાબર ખબર છે કે સારી રીતે કાપ્યો છે. બસ કેમ કે પોતે સ્પીડમાં ચાલ્યો છે એટલે એને ઉભા રહેવાની જરૂર નથી. હું કેટલું ચાલ્યો એ જોવા માટે ઉભા રહેવાની જરૂર નથી. એને એની સ્પીડ જ એને જ્ઞાન કરાવી દે છે કે સારી રીતે રસ્તો કાપ્યો છે. એવી એક પુરુષાર્થની ગતિ લક્ષ પછી હોય છે. શું કહ્યું અહીંયા કે જેમ જેમ તેને વિશેથી એટલે સંયોગો વિશેથી પોતાપણાનો અભિમાન મંદપણાને પામે છે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. એ જીવ જઘન્ય મુમુક્ષુ હોય તો મધ્યમ મુમુક્ષુ થાય, મધ્યમ મુમુક્ષુ હોય તો ઉત્કૃષ્ટ મુમુક્ષુ થાય. અનંતકાળના પરિચય વાળું એ અભિમાન એટલે પોતાપણો, અનંતકાળથી પોતાપણું પરમા કર્યું છે અન્ય દ્રવ્યને અન્ય ભાવમાં, એ પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. પહેલા પ્રયોગે તૂટી જશે એવું ન બને તો કંઈ નિરાશ થવાની જરૂર નથી. કોઈ મહાત્માને ઝડપથી કામ થાય તો એ વંદન કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે, પણ પોતાને ન થાય તો કંઈ નિરાશ થવા જેવું નથી. એવી પણ આત્મામાં શક્તિ છે કે ધડાકાથી કામ કરી શકે, પણ પ્રાય મોટાભાગના જીવોને તો ક્રમે ક્રમે આગળ વધતું થાય છે. હા ઠીક છે, તો પર્યાયની યોગ્યતા છે કઈ સવાલ નહીં, પણ પોતે યોગ્યતા કહેવા માટે ક્યારે અધિકારી છે કે પોતાના કામની અંદર તત્પર હોય ત્યારે. શું પોતાના આત્મકાર્યની તત્પરતા હોય તો યોગ્યતાને જોવામાં વાંધો નથી, નહીં તો ઠંડો પડી જશે યોગ્યતા જોઈને પાછું. તો પુરુષાર્થ મંદ કરવા માટે યોગ્યતાનું જ્ઞાન નથી. આધાર લેવા માટે નથી, અવલંબન લેવા માટે નથી, માત્ર જાણવાનો વિષય છે. એ ભૂલ નહીં થવી જોઈએ, ખતવણી ફેર થઈ જાય. જમવાનું ઉધાર થાય કે ઉધારનું જમે થાય એટલે નુકસાન કેટલું થાય? હે ડબલ થાય. તો ઠીક, સિંગલ નહીં, શું ડબલ નુકસાન થાય. એક માણસનું ખાતું લાંબુ ચાલે, એને અમુક રકમ આપી તો 5,000 આપ્યા, હવે ઉધારવાના બદલે ખતવાઈ ગયા જમે. આપણામાં તમે ઉધારી આપતી વખતે વાઉચર લીધું, ઉધાર એન્ટ્રી નાખી, પણ ખતવાઈ ગયા જમે, પોસ્ટિંગમાં ભૂલ થઈ, કેટલું નુકસાન થયું? 5,000 નહીં, 10,000 નું થયું. એના સરવાળામાં તમે 10,000 ભૂલશો લેવા દેવાના સરવાળે, ટોટલ કેટલી બાકી રકમ રહી એ 10,000 નો ફેર પડશે. એન્ટ્રી 5,000 ની ખતવી છે, પણ ઊંધી ખતવી એટલે 10,000 નું નુકસાન છે એમાં. આ તો ગણિત થી સમજી શકાય એવી વાત છે ને. એટલે આમાં તો આખો આખો ફેર પડી જાય છે, અભિપ્રાય ફેર પડી જાય છે. અઘોરી જેમ માંસ ખાવામાં સમાધાન કરે છે એવી રીતે મુમુક્ષુ સમાધાન કરે છે. જૂઠું કડક શબ્દ વાપરા છે. મારે જબરજસ્ત વાત કરી છે એમ લાગે, શું રૂચે એકદમ એવું છે. બરાબર, ઉદય નો જ્ઞાતા રહ્યો કે અવલંબિત રહ્યો, હવે અવલંબન લે છે અને વાત જ્ઞાતા પણ નહીં કરે, ખોટું થયું ને? એ ચર્ચા આપણે એકવાર અહીંયા થઈ ગઈ છે, આરંભમાં થઈ ગઈ છે આપેલા, કે દરેક સિદ્ધાંતિક વાત સામે આવે ત્યારે આ બે ખાતા છે, અવલંબનનું કે જાણવાનું. વિચાર એક મિનિટ માટે થોભી લેવું, અટકી જવું, કે અવલંબન યોગ્ય વાત છે કે માત્ર જાણવાનો વિષય છે? તો જાણવાનો વિષય કરીને એક ગૌણ કરીને લીધો, અવલંબનના વિષયનો મુખ્ય કરવો, માત્ર જાણવાનો વિષય એને ગૌણ કરીને સાઈડ ઉપર નાખી દેવો, ગૌણ કરતા એક મૂકી દેવું, ઉપેક્ષિત થઈ જવું. એને મુખ્યતા અપાઈ જાય છે, એને જાણે અજાણે મુખ્યતા અપાઈ જાય છે, એ નહીં થવું જોઈએ. અનંતકાળના પરિચય વાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી, તેટલા માટે તન મન ધનાદી જે કાંઈ પોતાપણે વર્તતા હોય, હવે શું કહે છે, પ્રયોગ કરો હવે, કહે છે કે તન મન ધનાદી એટલે જે કાંઈ સંયોગો હોય તે શરીરથી માંડીને મનથી માંડીને અને બાકી બહારના ધનમાં જે કાંઈ પરિગ્રહ આરંભ જે કાંઈ હોય તે, જે કાંઈ પોતાપણે વર્તતા હોય એટલે વિદ્યમાન હોય, પ્રારબ્ધ યોગે પોતાના ગણાતા હોય કે કહેવાતા હોય, છે નહીં પણ કહેવાતા હોય કે ગણાતા હોય, બીજા એમ કે આ ફલાણાનું ઘર છે, આ તમારું શરીર છે એટલે કે મારું નથી, તમારું ઘર છે એટલે મારું નથી, એમ જે વર્તતા હોય હોય છે તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. અર્પણતાની પાછળ શું આશય છે, કેવી ગંભીર વાત કરી છે, કે જે તનમન ધનમાં પોતાપણે પોતે કરીને વર્તી રહ્યો છે એને અર્પણ શું કરવા કરે છે, નામ જાહેર થાય એટલા માટે કે નહીં, પોતાપણું છોડવા માટે અર્પણ કરે છે, સમર્પણ કરે છે, મારું મમત્વ હતું એના ઉપર, મને મારે મારે આટલા છે, મારી પાસે આટલી સંપત્તિ છે, હું આટલા વાળો છું, મમત્વનો રસ તોડવા માટે સમર્પણ કરે છે, એ પ્રયોગ કરે છે ત્યાં સમર્પણ કરવામાં, કે મારે મમત્વનો રસ તોડવો છે. જુઓ ઊંધા પ્રેક્ટિકલથી મમત્વનો રસ કેટલો ઝડપથી ક્રિએટ થાય છે, એ દ્રષ્ટાંત વિચારવા જેવો છે, કે તમે એક મોટી રકમની ચીજ લેવા ગયા, દાગીનો ઝઘડ આપતું મોટા સ્ટોરમાં, તમે જુઓ છો કે કઈ ડિઝાઇન સારામાં સારી લાગે એવી છે, આપણને સારામાં સારી લાગે એવી છે, આમ તો ઘણી જાતની હોય પણ પોતાને કઈ સારી લાગે છે એવી રીતે વિચાર કરો, પછી એની કિંમત આટલી છે તો પછી એટલી એની વર્થ છે કે નહીં, એ જ નક્કી કરે છે. કિંમતમાં આપણે કોઈ મોટી છેતરામણ નથી જતી. જ્યારે એને નિર્ણય કર્યો કે આ ચીજ હવે આપણે લઈ લેવી છે, ભાવમાં કિંમતમાં અને ક્વોલિટીમાં બરાબર લાગે છે, એટલે આપણે એને કહીએ છીએ ચાલો ભાઈ હિસાબ કરવાનો, વજન કરો, હિસાબ કરો, બિલ બનાવી દો, બિલ જોયું તમે, ચેક કર્યું બરાબર છે, જોયું તમે પેમેન્ટ કર્યું અને પોઝેશન લીધું, પછી જો તમે અવલોકન હોય તો ખ્યાલ આવે કે સેકન્ડોમાં કેટલો રસ થયો, ને જાજા દિવસ નહીં લાગે, જ્યારે આ હવે આ ચીજ મારી છે એવું જ્યાં એ ચીજ તમે પાંચ મિનિટ પહેલા કે એક મિનિટ પહેલા મારા પણ નહોતા જોતા એને, તમે શું માનો કે એક ક્રિયા દરમિયાન કોઈ ચીલ ઝડપ થઈ હોત અને તમે પેમેન્ટ ન કર્યું હોત તો તમને કાંઈ થાત, હે? અને પેમેન્ટ કર્યું, કાઉન્ટર ઉપરથી ચીજનું પોઝેશન લીધું ને ચીલ ઝડપ થઈ, શું થાય કયો, હે? તમે મારા પણ કરવામાં કેટલો ટાઈમ લીધો એ કહો છો, હજી તો પોઝેશન લીધું જ છે, સેકન્ડો ગઈ ત્યાં ઉપડી ગઈ ચીજ, હે? તમને કેટલી સેકન્ડમાં મમત્વનો રસ કેળવી લીધો, એટલો મહત્વનો પ્રયોગ એટલો ઝડપથી થાય છે અને એટલો તીવ્ર થાય છે, તો એમાંથી છૂટવું એમાં એમ કહે છે કે કદાચ જલ્દી તને સફળતા ન મળે મહત્વ છોડતા, પણ ચાલુ રાખજે, પ્રયોગ ચાલુ રાખજે. ગુરુદેવ આપતા હતા ને દ્રષ્ટાંત બહુ સરસ, જ્યાં એને નક્કી થયું એટલે એને એના બાપના ઘરમાંથી મમત્વ છૂટી જાય છે, આ ઘર મારું નહીં, મને આપે એટલું આમાંથી લેવાનું છે, બાકી મારો અધિકાર ગયો, એ ઘર મારું, બસ આખો સેકન્ડોની અંદર જે સ્વામિત્વનો જે ફેરબદલી થાય છે, બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. કેમ કે આખી એની લાઈફ જ ચેન્જ થાય છે, જીવન એનું બદલી જાય છે, તો આખું એનું મહત્વ જે ટ્રાન્સફર થઈ જાય છે એના ઉપરથી. એ ગુરુદેવ બહુ મનોવૈજ્ઞાનિક રીતે એ દ્રષ્ટાંતને હાથમાં લીધું છે, એમ કહીએ તો ચાલે. શું શું કે ભાઈ, જ્યાં જેટલી સંપત્તિ છે, માનો કોઈ સામે શ્રીમંત ઘર છે, તો એ હું કરોડોપતિ, આપણે કરોડોપતિ થઈ ગયા એમ લાગે એને, સીધું જ હવે આ ગરીબ ઘરમાં હોય સીધું એને સ્વામિત્વ આવવા માંડે છે, અને એનો રસ છે એ પ્રયોગાત્મક રીતે જામવા માંડે અંદર, સેકન્ડોમાં તો એટલો મોટો જામી જાય કે વાત ન પૂરી, એટલી શક્તિ છે અંદર. ઊંધા પ્રયોગમાં એટલી શક્તિ છે, સવળા પ્રયોગમાં એટલી જ શક્તિ છે. તમે કલ્પના ન કરી શકો, ધારણા અંદાજ ન લાવી શકો, એટલું બધું કામ થાય છે સેકન્ડો ને. સેકન્ડના પા ભાગથી ઓછા કાળનો અનુભવ અનંત જન્મ મરણને ખલાસ કરે છે, તો એ શેના ઉપરથી વાત બહાર આવી છે ખબર છે? કે એટલા ટૂંકા ગાળામાં જે આત્મરસ વેદાય છે એની વાત છે, એ શક્તિ રસની શક્તિની વાત છે, એટલી બધી તાકાત છે એ રસની અંદર, એની પરિણતિ ચાલે છે. પછી નારકીમાં હોય તો તે એ કાળે તો નારકીના સંયોગોનું દુઃખ ગયું, પણ પરિણતિ વખતે મોટો ફેર પડ્યો, રસ ચડે નહીં. બીજો એક દ્રષ્ટાંત લીધો, અહીંથી કોઈ મનુષ્ય સમ્યક દ્રષ્ટિ દેવલોકમાં જાય છે, વૈમાનિક દેવમાં જાય, અહીંથી કે ઉઠી ઉપરના લામાં જાય, ઊંચા ઊંચા દેવલોક, અને ત્યાં તો ધોમ ધોમ સાહેબી છે, મોહ થવાના અને તીવ્ર રાગરસ થવાના એટલા મોટા આકર્ષણો છે કે અહીંયા એનું આપણે અનુમાન ન કરી શકીએ, અનુમાનય ન કરી શકીએ. શું નજરે જુઓ તો એમ થાય કે આ તો વાતો છે, ઓલું તો કાંઈ ને કાંઈ ચીજ છે. શું જ્યાં સૂરજ ઉગતો નથી, આથમતો નથી, છતાં અંધારું થતું નથી, સૂર્યચંદ્રની જરૂર નથી, જેને અજવાળા માટે કોઈ સૂર્યચંદ્રની જરૂર નથી, પરમાણુ જગ એટલા ઝગમગાટ ઝાક જમાળ જ હોય છે આખો દેવલોક, પરમાણુ બધા ઝાક જમાળ હોય છે ત્યાં, ત્યાં કોઈ જરૂર નથી બારી બારણા ખોલવાને, ક્યાં પ્રકાશ આવશે, ત્યાં સવાર પડી, કોઈ જરૂર નથી ત્યાં, એટલે ઝાક જમાળ હોય છે. શરીર એટલા જ રૂપાળા, એટલા જ સુગંધમય, તને તો દુર્ગંધી હોય રૂપ દેખાય જોઈએ, બધો જ ફેરફાર, કોઈ ઘટપણ નહીં, કોઈ બચપણ નહીં, કોઈ રોગ નહીં, કાંઈ નહીં, ગડબડ નહીં કોઈ જાતની. પણ અહીંથી ગયો મનુષ્ય સમ્યક દ્રષ્ટિ નિર્લેપ, રસ નથી પડતો, જે નિમિત્તો રસ ઉત્પાદક છે એનો રસ નથી ચડતો એને ત્યાં. બોલો શું કામ કર્યું એને, કે અનુભવમાં જે આત્મરસ વેદ્યો, તો અહીંયા ઇન્દ્ર થયો અને ઇન્દ્રાસન પુણ્ય યોગે મળ્યું છે, જબરજસ્ત તો એનું આસન હોય છે ઇન્દ્રાસન, એટલે અહીંયા કલ્પના કરવી નકામી છે એની. હો તો ગાડીમાં સારું પેલું કૃષ્ણ કરાવે ને, માણસને એમ લાગે હા ભારે ગાડી સમજાવી છે, પણ એવી તો કાંઈ નથી, સારું કચરો લાગે, કચરા પટ્ટી જેવું લાગે, અહીંયા સારામાં સારો ગીર હોય. દેવ લોકોની ઝૂંપડપટ્ટી બી એટલી સારી હોય છે, કરોડપતિની ગાડી સંઘારી હોય ને, રોલ્સ હોય કે મર્સિડીઝ, એના કરતા ત્યાંની ઝૂંપડપટ્ટી સારી હોય છે. શું ત્યાં ઊંચા નીચા દેવું હોય છે, બધા એક સરખા પુણ્યવાળા નથી હોતા, જેમ અહીંયા મનુષ્ય ઊંચા નીચા હોય છે તેમ કેટલાક દેવો ત્યાં અનુચર જ હોય છે, એને સેવા જ કરવાની, જેમ અહીંયા ક્ષુદ્ર હોય છે એવી રીતે ત્યાં બી ઊંચા નીચાના ઘણા અસંખ્ય પ્રકાર છે. કેટલા શુદ્ધ ભાવના અસંખ્ય પ્રકાર ને એના ફળે અસંખ્ય પ્રકાર. છતાં સમ્યક દ્રષ્ટિ એને એ મોહ નથી ઉત્પન્ન કરાવી શકતા, રસ નથી ઉત્પન્ન કરાવી શકતા, મોહના નિમિત્તો એને મોહરસ ઉત્પન્ન નથી કરાવી શકતા. તો દીપસિંહજી લખે છે કે સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રને ઇન્દ્રાસન ઉપર ઉપયોગ જતા દુઃખ લાગે છે. ક્યાં શું લાગે છે? રાજી નથી થતો, મીઠાશ નથી આવતી એને ઇન્દ્રાસન જોઈને. શું ઇન્દ્રાસન જોઈને એને દુઃખ લાગે છે? શું એમ છે? ઇન્દ્રાસન જોઈને એને દુઃખ લાગે છે. પોતાના એ પરિણામમાં આકુલતાને જોઈ શકે છે, મંદ આકુલતાને પણ એ જોઈ શકે છે. માન ના સારા શબ્દો વાપરે તો વેચાઈ જાય છે. શું અરે વગર ફૂલમાળા એ હવામાં શબ્દો ફેંકે ત્યાં વેચાઈ જાય છે. શબ્દો ને કઈ બોલનાર ને કઈ કિંમત ચૂકવવી પડે છે? ફૂલમાળામાં તો 2 રૂપિયા ચૂકવવા પડે, પણ જ્યાં સભાની વચ્ચે એનું બહુમાનનો એક શબ્દ બોલે ને ત્યાં આખે આખો વેચાઈ જાય. આટલો બધો સસ્તો થઈ જાય છે પોતે. કન્સિડર કરે આખો પોતે વેચાઈ જવાનું. હા એને ગમે છે બસ. એટલા માટે જે કઈ સંયોગ પોતાપણે વર્તતા હોય તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. પ્રાય જ્ઞાની કઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનો જ ઉપદેશ છે. જ્ઞાની કઈ જરૂર નથી એને, કેમ કે એ પોતે નિષ્પ્રિય છે, નિરાલંબ નિરપેક્ષ આત્માનું એને જ્ઞાન ને ભાન વર્તે છે. એટલે એ તો પોતા પણ મટાડવાનો જ ઉપદેશ છે કે ભાઈ તું હું ઓછો કર, તને ગમે છે તે ઓછું કર. કેમ જે કાયાની પ્રવૃત્તિ છે એ પણ એને અનુકૂળ રહેવા માટે પોતે વિચારે છે. નાની પુરુષ પ્રત્યે અર્પણ કરવું એટલે શું કે મારી કાયાની પ્રવૃત્તિથી પણ હું એને અનુકૂળ રહેવા માંગુ છું, મારા મનના પરિણામ પણ હું એને અનુકૂળ રહેવા માંગુ છું. શું કે હું મારી કોઈ મનવચન કાયાની પ્રવૃત્તિ એના વિકલ્પથી એના અભિપ્રાયથી પ્રતિકૂળ તો નહીં જાય, નહીં જવી જોઈએ. શું મારા તો એ નથી, પણ નિમિત્ત નિમિત્ત યોગ્ય પ્રવૃત્તિ નિમિત્ત નિમિત્ત યોગ્ય પ્રવૃત્તિ ચાલે છે મનની અને વચનની અને કાયાની, તો બોલવામાં વિચાર કરવામાં કે બાહ્ય પ્રવૃત્તિ શરીરથી કરવામાં ક્યાંય હું પ્રતિકૂળ ન હોય.
અપરાધી લાગવા માટે ઠીક
છે, બરાબર છે. હું તો સ્વામી હું ઉપયોગ કરું છું તો સ્વામિત્વ થઈ ગયું ને, સ્વામિત્વ તો છોડવું છે, સ્વામિત્વ તો છોડવું છે. પણ હવે સંયોગમાં તો છે પૂર્વ કર્મથી, મારી ચીજ છે ને પૂર્વ કર્મથી, છતાં સંયોગમાં છે. નિમિત્ત સંબંધને એનો પ્રવર્તિ ચાલે છે તો એને અનુકૂળ ચાલવું છે મારે, એટલે એને અર્પણ પાડી દીધું છે. બીજું છે ને, જ્ઞાનીની સર્વ ઈચ્છાને અનુકૂળ થવામાં, એને રાજી રાખવામાં પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો તો વધુમાં વધુ 15 ભવે મોક્ષ થશે. આવે છે કે નહીં? પ્રશ્ન કહે છે જ્ઞાની કી આજ્ઞા કા અનુસરણ કરને મેં પૂરા સમર્પણ આ જાતા હૈ, મન કા વચન કા કાયા બોલી સંગી ધન કા સભી પૂરા કા પૂરા આ જાતા હૈ. એસી બાત પોતાપણું મટાડવાનું જ ઉપદેશ છે અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી, એટલે વિચારપૂર્વક અધરથી નહીં, બરાબર સમજીને, વિચારી વિચારીને એટલે સમજીને, પોતાના થતા અટકાવવા, એટલે પ્રયોગમાં પોતાના થતા અટકાવવા, પ્રયોગાત્મકપણે પોતાના થતા અટકાવવા. જો અહીંયા પ્રયોગ મૂક્યો છે, વિચાર ઉપરાંતની વાત લીધી ને, વિચારી વિચારી પોતાના થતા અટકાવવા, એટલે પોતાપણાનો જે ઉલટો પ્રયોગ છે એ છોડવો, એમ કહેવું છે. પોતાના થતા અટકાવવા ત્યારે, એટલે તેમ કરતા મુમુક્ષુતા નિર્મળ હોય છે. આ મુમુક્ષુતાની ભૂમિકામાં નિર્મળતા લાવવાનો પ્રયોગ છે, અને જો મુમુક્ષુતા નિર્મળ થાય તો સ્વરૂપલક્ષ થવું સહજ છે. મુમુક્ષુતાની નિર્મળતામાં સ્વરૂપલક્ષ થવું સહજ છે, સ્વરૂપલક્ષ વાળાને સ્વરૂપાનુભવ થવો સહજ છે. બસ આ સૌ ઠેઠ સુધીનું અનુસંધાન આ રીતે મુમુક્ષુતાની નિર્મળતામાં આવી જાય છે. 332માં પત્ર છે સ્વભાગભાઈ ઉપરનો, બહુ સારો પત્ર છે. અહીંયા તો બધા પત્રો લગભગ સ્વભાગભાઈ ઉપરના જ ચાલ્યા છે. લગભગ એમ સમજો કે 322 સ્વભાગભાઈ, પછી 24 સ્વભાગભાઈ, 25 સ્વભાગભાઈ, 26 સ્વભાગભાઈ, 27મો સ્વભાગભાઈ, 28મો, 29મો, 31મો કિશનદાસભાઈ ઉપર છે, પછી 31, 32, 33, 34 બધા સ્વભાગ આવે છે. 17 પત્રો એક સાથે એમના ઉપરના છે. આ બધી જે ટ્રીટમેન્ટ આપી છે સ્વભાગભાઈને, અને એટલા એ પાત્ર જીવ છે. હવે કેવી રીતે ન પામે એ તો વિચાર કરો. એટલા પાત્ર છે અને આવી સરસ ટ્રીટમેન્ટ આપે છે. એ બેને તો એવો મેળ છે કે એમના એક એક વચનનો હાર્દ છે ને એ પી જાય, પાત્ર હોય ને એ તો પી જાય, એવો એવો નિમિત્તને બધી સંબંધ છે. એ યોગ્યતા અને મુમુક્ષુતા બહુ નિર્મળ થાય છે. પછી એ કેટલા એને ખેંચ્યા છે, છેલ્લે છેલ્લે જે સમ્યક દર્શન વચ્ચે વખતે ખેંચ્યા છે, બહુ વિચક્ષણ, બહુ વિચક્ષણ કર્યું છે. એમને એક નિર્ધાર કરેલો કે આ ભાવમાં આપણાથી એને જ્ઞાન પ્રાપ્તિ થવી જ જોઈએ. છેવટે છેવટે પણ એ બધા અવરોધો દૂર કરીને માલ આપી દીધો, એના અનંત ભાવ તોડી નાખ્યા. તો બરાબર જેમણે જોયું હતું એમને માપવાનો નિર્ધાર નહોતો કર્યો. આ પાત્ર છે, આ લેવાને યોગ્ય છે, આત્માને પચાવી જશે. આ આત્મા મળશે તો આ જીવ આત્માને પચાવી જશે. દ્રષ્ટિ તો પચાવે છે, હજમ કરી જાય છે. જેને પરમાત્મા મળવા છતાં જે ઉન્મત્ત થતા નથી, એ પરમાત્મા તું જેને મળ્યા છતાં જે ઉન્મત્ત થયો નથી, એની શક્તિ કેટલી? શું ઉપરવાળી એમાં શું છે, ફિગર ઓફ સ્પીચ શું છે કે ઉપરવાળાની દશા મહાન ગણાય છે અને નીચેવાળાની દશા ઓછી ગણાય છે. પણ ભાષા અલંકાર એ છે કે ઉપરવાળા કરતા નીચેવાળાની દશા મહાન છે, કેમ કે ઉપરવાળાએ તો બહાર દેખાડી દીધો એનો વૈભવ. આની કેપેસિટી કેટલી કે બહાર દેખાવા દેતો નથી. બોલો તો છલકીને બહાર આવ્યો, આ તો કે અંદર પચાવી જાવ, બહાર દેખાવાનો દે. બહુ વિચક્ષણ છે ને લખવામાં, બહુ સમર્થ ગણા છે. ગુરુદેવ નથી પ્રવચનમાં કીધું, સોગાનીજીએ પત્રમાં લીધું કે કેવળ જ્ઞાનનો ઝંડો ફરકાવતા ફરકાવતા અમે મોક્ષે જાશું. ગુરુદેવ કા ઈ વચન કો દેખ કર હમ કે અમે બહુ ઉલ્લાસ આયા. ક્યાં કે ઈ પણ એમ કરતી કરી રહ્યા છે, એટલે તમે ઝંડો ફરકાવતા ફરવા ફરકાવતા આગળ વધી રહ્યા છે. યુદ્ધની અંદર એક એવો વિજય ધ્વજ હોય છે, જેટલો ફરકાવીને આગળ જાય અહીંયાથી પછી પાછા ન હતે, એટલી એને જીત મેળવી લીધી, એટલો એરિયા કવર અપ કરી લીધા, વિજય સ્તંભ રૂપે દીધો છે.
આખરી પ્રોગ્રામ છે, અપરે પ્રોગ્રામ.